તારીખ 7/3/1986 શ્રી અનુભવ પ્રકાશ ગ્રંથ ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 130.
બંને શુદ્ધ અને અશુદ્ધ બંને અંશો હોવા છતાં એક અવસ્થામાં શુદ્ધ અંશ અને અશુદ્ધ અંશ બંને હોવા છતાં શુદ્ધ અંશ છે તે પ્રધાન છે, મુખ્ય છે, અને અશુદ્ધ અંશ છે તે ગૌણ છે. એ રીતે મુખ્ય ગૌણની પરિણતિ ચાલતી હોવાને લીધે અશુદ્ધતા ઘસાતી જાય છે અને શુદ્ધતા વધતી જાય છે. સંપૂર્ણ અશુદ્ધતા મટે છે અને સંપૂર્ણ શુદ્ધતા થાય છે, એટલે સિદ્ધ અવસ્થા પ્રગટ થાય છે. હવે એવા સાધક અંતરાત્મા કહો, ધર્માત્મા કહો, સમ્યક દ્રષ્ટિ કહો, જ્ઞાની કહો, એના પરિણામમાં કેવી કેવી સૂક્ષ્મતા છે એનું સૂક્ષ્મ નિરૂપણ આ અધિકારમાં કર્યું છે. પહેલો પારિગ્રાફ છે, એમાં વચ્ચેથી લીધું છે કે 12મા ગુણસ્થાન સુધી અજ્ઞાન ભાવ એક દેશ અજ્ઞાન ચેતના છે અને કર્મ ચેતના પણ છે, તેથી મિશ્ર ધારા છે. 12મા ગુણસ્થાન સુધી જ્ઞાન પરિપૂર્ણ નહીં હોવાને લીધે અહીંયા અજ્ઞાન કહ્યું છે. સમ્ય જ્ઞાન હોવા છતાં અહીંયા જ્ઞાન પરિપૂર્ણ નથી, અથવા જ્ઞાનનો દોષ એટલો કે માત્ર સ્વરૂપને વિષય કરવાને બદલે જ્ઞાનનો ઉપયોગ પરપદાર્થને પણ અવલંબીને પરપદાર્થની સન્મુખ થઈને વિષય કરે છે. જ્ઞાનમાં પરપદાર્થ જણાય છે તે દોષ નથી, પણ જ્ઞાન પરપદાર્થની સન્મુખ થાય, પરપદાર્થનું અવલંબન લીએ તે જ્ઞાનના સ્વભાવથી વિરુદ્ધ છે, તેથી તેને દોષ કહ્યો. કહે છે કે અહીંયા કર્મચેતના એટલે કર્મ બંધાય તેવી પણ ચેતના છે. ઉપયોગમાં સ્વરૂપની પ્રતીતિ થઈ પણ શુભાશુભ કર્મની ધારા વહે છે. ક્યાં પ્રતીતિ થઈ? કે શુદ્ધોપયોગ પ્રગટ થયો, ઉપયોગ એટલે અહીંયા શુદ્ધોપયોગ, શુદ્ધોપયોગ પ્રગટ થયો અને એમાં પોતાના મૂળ સ્વરૂપ પરમાત્મ તત્વનો સ્વાનુભવ થયો કે હું આવો છું, એવો જે સ્વસંવેદનપૂર્વક સ્વાનુભવ થયો ત્યારે નિર્વિકલ્પ પ્રતીતિ પણ ઉત્પન્ન થઈ કે જેવો અનુભવાઈ રહ્યો છું તેવો જ છું, એવી જે નિર્વિકલ્પ પ્રતીતિ એ પણ ઉપયોગમાં થઈ. સ્વરૂપની પ્રતીતિ ક્યાં થઈ? ઉપયોગમાં થઈ. તે પહેલાં પ્રતીતિ નથી એટલે દર્શન નથી, સમ્યક દર્શન નથી એટલે સંકિત નથી. ઉપયોગ પ્રત્યે ત્યારે શંકિત છે એમ લેવું છે. અનુભવ લક્ષ પ્રતીત, શ્રીમદજી અનુભવ લક્ષ પ્રતીત, અનુભવ થયો અને એ અનુભવમાં સ્વરૂપ લક્ષે જે સ્વરૂપની પ્રતીત આવી તેને પરમાર્થે સંકિત કર્યું છે એવી ગાથા લખી છે. પણ તે પરમાર્થે સંકિત છે, વાસ્તવિક સમ્યત્વ છે. ઉપયોગમાં સ્વરૂપની પ્રતીતિ થઈ તો પણ હજી શુભ અને અશુભ કર્મની ધારા વહે છે, એટલે ભાવ કર્મની ધારા, શુભ અને અશુભ ભાવ કર્મ ધારાવાહી પણ હજી ચાલુ જ છે. હજી ચારિત્ર મૂળના રાગાદી મિટ્યા નથી એટલે એ ચાલુ છે. તેનાથી તે શુભાશુભ કર્મધારાને લીધે રંજક ભાવ એ કર્મધારામાં છે. રંજક ભાવ એટલે રંજાયમાન થવું, પર પદાર્થને વિશે રાગની ઉત્પત્તિ થઈ, દ્વેષની ઉત્પત્તિ થઈ નિમિત્તે, પર પદાર્થના નિમિત્તે, અને ચારિત્ર મોહની ઉત્પત્તિ થઈ, અને પછી એના પિતામાં બીજા પણ સૂક્ષ્મ દોષો ઉત્પન્ન થાય છે રતિ વગેરેના, એ હજી કર્મધારામાં છે. પરંતુ સ્વરૂપ શ્રદ્ધાન મોક્ષનું કારણ છે અને ભાવ બાધા મટાડવાનું સમર્થ છે. મેં જે સ્વરૂપનું શ્રદ્ધાન કર્યું, યોગમાં જે પ્રતીતિ થઈ સ્વરૂપનું, તે મોક્ષનું કારણ છે. અહીંયા મોક્ષનું બીજ પાકે પાકું હોવાઈ ગયું અને આ બીજ ઉગીને ચંદ્ર થવાનું થવાનું નહીં, આમાંથી મોક્ષ પર આવવાનું જ છે, નહીં આવવાનો પ્રશ્ન હતો. પછી લગ્નમાં જશો એ વખતે હજી લગ્નમાં નથી આવ્યો. જયારે ઉપયોગ થયો ત્યારે સ્વરૂપનો વિષય નિર્ણયથી લગ્નમાં આવ્યો હતો. જયારે નિર્ણય થયો ત્યારે ઉપયોગાત્મક વિચારધારામાં નિર્ણય થયો, ત્યારે જે લબ્ધ થઈને એમાં લક્ષ્ય રહે છે, સ્વરૂપલક્ષી પરિણામ થઈ જાય છે, સમ્યક સમ્મુખના પરિણામ થઈ જાય છે, ત્યારે એનું લબ્ધ છે એમાં ફેર પડે છે. પહેલો વહેલો ત્યાંથી ફેર પડે, પછી હજી ત્યાં હજી પરિણતિ નથી ઉત્પન્ન થઈ, સસંવેદનની પરિણતિ નથી, વેદનની પરિણતિ નથી. લગ્નની પરિણતિ કેટલીક છે તો પણ વેદનની પરિણતિ નથી, લક્ષ છે પણ વેદન નથી. અહીંથી વેદનની પરિણતિ ચાલુ છે. ઉપયોગ, હા ઉપયોગ સંવેદનમાં આવે છે, દુરુપયોગ છે. પછી એ ઉપયોગ છૂટી જાય ત્યારે પરિણતિમાં પણ વેદન થાય છે, વેદનની પરિણતિ ચાલુ. નિર્ણય થયો ત્યાં સુખ નથી થયું, નિર્ણય થયો ત્યાં અનુભવ નથી થયું, પરોક્ષ જ્ઞાનમાં નિર્ણય થયો, છતાં પણ રુચિ જેટલી થઈ છે એટલી પરિણતિ ત્યાં પણ થાય છે, લક્ષ થઈ ગયું છે એટલી પરિણતિ પણ ત્યાં થાય છે, પણ એમાં વેદન હતું નથી, લક્ષ્ય જ હોય છે. ઉપયોગમાં જે પ્રકૃતિ થાય છે તે શુદ્ધ ઉપયોગની વાત છે. ઉપયોગમાં સ્વરૂપની પ્રકૃતિ થઈ ત્યાં શુદ્ધ ઉપયોગની વાત છે. અન્ય વખતે ઉપયોગ છે તે પહેલા તો હજી ઉદ્યોગપૂર્વક લબ્ધ થાય, લબ્ધ કેવી રીતે થાય, ઉપયોગપૂર્વક લબ્ધ થાય, જેનો જે ઉપયોગ થયો હોય તે લબ્ધમાં જાય. એ વખતે ઉપયોગપૂર્વક લબ્ધ થાય છે, ઉપયોગનું લબ્ધ હોય છે ખરું, પણ ત્યારે સ્વરૂપ લબ્ધની વેદનની પરિણતિ લબ્ધમાં નથી. વેદન પ્રથમ ઉપયોગમાં આવ્યું ત્યારે હજી લબ્ધમાં વેદન નથી, ઉપયોગમાં વેદન નથી, ઉપયોગ પૂરો થયા પછી વેદન લબ્ધમાં લાગશે. આ જગા થોડો કેવી રીતે સંયોગની દશામાં લક્ષ રહેશે હું પૂર્ણાનંદનો નાથ નાયક પ્રભુ છું આ લક્ષનો વિષય છે હું પૂર્ણાનંદનો નાથ માત્ર નાયક પ્રભુ પરમેશ્વર તત્વ છું એમ નાયકના લક્ષ્ય જીવ સાંભળે છે આ ત્રણ કાળે પણ એનો આ લક્ષ્યનો સ્વીકાર પણ જેને નિર્ણય થયો છે જેને સમ્યક સંયુક્તતા થઈ છે એ નાયકના લક્ષ્ય સાંભળે છે તેને સાંભળતા પણ લક્ષ્ય નાયકનું રહેશે તેને ચિંતનમાં પણ હું પરિપૂર્ણ નાયક વસ્તુ છું એમ જોર રહે છે જોર આવે છે પોતાના સ્વરૂપનું જે લક્ષ્ય તે જીવને સમ્યક સંયુક્તતા રહે છે મંથનમાં પણ લક્ષ્ય નાયકનું રહે છે આ ચૈતન્ય ભાવ પરિપૂર્ણ વસ્તુ છે આ એટલે પોતે આ એટલે પોતે હયાતી ધરાવનાર લક્ષ્મણ હયાતી ધરાવી જે છે અસ્તિત્વ પકડાનો છે એ એના જોરમાં રહે છે એમ એના જોરમાં રહે છે તેને ભલે હજુ સમ્યક દર્શન ન થયું હોય બહુ સ્પષ્ટ વિષય છે યુદ્ધનું કારણ આપવું જોઈએ કૃતનું કારણ ન આપી શકે નિર્ધાન દર્શનમાં અનુભવ કર્યું પ્રકરણ લીધું તો પણ તે જીવનું સમ્યકની સંયુક્તતા થાય છે તે જીવની અંદર એવી લગ્ન લાગે કે હું જગતનો સાક્ષી છું નાયક છું એવા દ્રઢ સંસ્કાર અંદરમાં પાડે તો તે સંસ્કાર કરે નહીં જે જીવ સંયક્ષણ થાય એનો સંસ્કાર તો પડી જ ગયા તો સંસ્કાર તો આવી જ ગયા એને આવા સંસ્કાર આવ્યા એને સંયોગ દર્શન નહીં થાય એ પ્રશ્ન જ નથી જેને સંયોગ દર્શન થશે એને મોક્ષ નહીં થાય એ પ્રશ્ન જ નથી એવી લગ્ન છે કે પકડ છે નહીં પકડવાનો પ્રશ્ન નથી જન્મથી દરિદ્ર હોય ને ઘરમાં નિધાન ભાઈ જાય પછી ભૂલી જાય ખરો પાછું હું દરિદ્ર છું એમ માગવાનું કેવું પડે ભૂલભૂલમાં ન માગવાનું પડે ઘરમાં ગુરા ગયરાતના ચરું નીકળ્યા ચરુના ચરું નીકળ્યા એક ખોદે બીજો નીકળ્યા બીજો ખોદે ત્રીજો નીકળ્યા ત્રીજો ખોદે ચોથો નીકળ્યા હવે તો ભાઈ આ તો હાંકી ગયા ખોટતા ખોટા રાત પડી ગઈ 24 કલાક સુધી હવે પછી ખોટું ઘણું જરૂર છે અખુદ ભંડાર કર્યો છે એટલું બધું નિધાન ભાળે અખુદ નિધાન ભાળે પાછો ભૂલી જાય કેવી રીતે ભૂલે અહીંયા આદત છૂટી જાય એવી વાત છે અનાદિની આદત છૂટી જાય એવી વાત નહીં આદત છે ને એનું એટલું બળ નથી જેટલું આ નિર્ણયનું લક્ષનું બળ છે એનો રસ એટલો વેરાઈ ગયો છે એટલો રસ ત્યાં એટલો મહિમા ઉત્પન્ન થયો છે કે એનો રસ ઘણો અધિક ઉત્પન્ન થયો છે ક્યાં સુધી લીધું છે આ વિષયમાં તો જેને એકવાર અસ્તિત્વનું ગ્રહણ થયું એટલે નિર્ણય થયો એટલે સંયુક્ત થયો તેને સંસ્કાર પડે છે તે જીવ સમ્યક દર્શનને પામે છે કદાચ પામ્યા પછી રમી જાય સમ્યક દર્શન તો પણ ફરીને એ સમ્યકમાં આવે છે તેનું કારણ એને આ સંસ્કાર પડ્યા તે છે એટલું બધું સંસ્કારનું બળ છે એક ન્યાય સંસ્કાર એટલે સમ્યક દર્શન પાકું થયું એટલે વૃક્ષ પાકો થયો
એવા ગ્રંથ સંસ્કાર પાડે તો જે સંસ્કાર ખરે જેમ સમય દર્શન થતા અપ્રતિહિત ભાવ કહે છે. એટલે આ તમારા પ્રશ્નનો જવાબ આવ્યો. ભૂલી જાય કે નહીં, જેમ સમ્યક દર્શન થતા અપ્રતિહિત ભાવ થયો તેમ સમ્યક સંમુખતાના એવા દ્રઢ સંસ્કાર પડે કે તેને સમ્યક દર્શન થયે જ શું કહો. અપ્રતિહિત ભાવ નહીં કરતો પરંતુ સ્વરૂપ સદ્ધાન મોક્ષનું કારણ છે. ભવ બાધા મટાડવાને તે સમર્થ છે. જે નિર્વિકલ્પ અભેદ પ્રતીતિ થઈ તે સ્વરૂપ સદ્ધાન છે, તે મોક્ષનું કારણ છે. અને ભવભ્રમણને તોડવાનું એ સમર્થ બળવાન કારણ છે. સર્વસમર્થ બળવાન પરિણમન છે. તેનું કારણ તેમનું શૂન્ય દર્શન છે. તેમનું કારણ શિવજ્ઞાન છે. તેમનું કારણ યથાર્થ ચારિત્ર છે. તેમનું કારણ અનંત વીર્ય પ્રગટ થયું તે છે. એનું કાંઈ ન કહ્યું. એટલું સમ્યક દર્શન શું ચીજ છે એ એમને ખબર છે. ત્યાંથી પ્રતીતિ આવે છે. એ વાત નથી. તે છદમસ્ત છે. હજી સિદ્ધ દશા પોતાને પ્રગટ થઈ નથી. બીજા સિદ્ધ ભગવાન તો ચક્ષુ ઇન્દ્રિયથી દેખાતા નથી. અમીન તો દેખાય છે, સીધો દેખાતા નથી. અમીન તો સદૈ છે કે દેખાય, છતાં અનંતા સુધો સાદી અનંતકાળ પર્યંત સિદ્ધ દશામાં બિરાજમાન રહે છે, ટકે છે અને પાછા ફરતા નથી. સીધા ઇન્દ્રિયમાંથી સિદ્ધ દશામાંથી પરમેશ્વરમાં ફેર ફરતો નથી. એનું કારણ એમનું સમય આ સમ્યક દર્શન ને કેટલે ઊંડે થી સમજ્યા છે. સમ્યક દર્શન નો પાવર કેટલો છે એ ગુણ પૂરી શક્તિથી પરિણમન કરી રહ્યો છે. પહેલેથી સવરો થયો ત્યારથી તે પૂર્ણ સિદ્ધ થઈને પરિણમી રહ્યો છે. એની પૂર્ણ શક્તિ કેટલી બધી છે એ બતાવવા માટે મને આ વાત કરી છે. સમ્યક દર્શન ની તાકાત બતાવવા માટે આ વાત કરી. શિકાલીમાં એ પતે છે સમ્યક દર્શન સાદી અને એનું કારણ સમ્યક દર્શન આવું સમ્યક દર્શન છે. સંપ્રદાયમાં અને વાડામાં માને છે એવું સમ્યક દર્શન આવું છે. એટલે અહીંયા કહ્યું કે ભવ બાધા મટાડવાને સમર્થ છે, મોક્ષનું કારણ છે અને મોક્ષમાં ટકવાનું પણ એ કારણ છે. મોક્ષ થવાનું પણ એ કારણ છે અને મોક્ષમાં ટકવાનું પણ એ કારણ છે. એવી કોઈ કર્મધારાની દુર્નિવાર ગાંઠ છે કે જો કે પ્રકૃતિમાં સ્વરૂપનો બરાબર નિર્ણય કર્યો છે તો પણ સર્વથા સ્વરૂપ નાળું નથી અને વિશ્વરૂપ છે. પૂર્વે અનંતકાળમાં સુધી કર્મધારાની એવી દુર્નિવાર ઘણા પ્રયત્નથી અથવા ઘણા પુરુષાર્થથી નિવારી શકાય તેને દુર્નિવાર કહે છે. શક્ય નથી, નિવારી શકાય એવું છે પણ ઘણા પ્રયત્નોથી ઘણા પુરુષાર્થથી નિવારણ થાય છે. તેથી કે એવી કોઈ કર્મધારાની દુર્નિવાર ગણ છે કે જો કે પ્રકૃતિના સ્વરૂપનો બરાબર નિર્ણય કર્યો છે, ઉપયોગ કાળે જે પ્રકૃતિ થઈ સીધો ઉપયોગમાં, ત્યારે આવો જ હું છું તો સ્વરૂપ નિશ્ચય સ્વરૂપ પ્રકૃતિ બરાબર થઈ છે, તો પણ સર્વથા સ્વરૂપ મારું નથી, તો પણ પૂરેપૂરું ભિન્ન થઈને રાગ સર્વાંશે નાશ થયો હોય એવું નથી. બીજી દશામાં મલિનતા થોડી રહી ગઈ છે, એ બી ચાલે છે, સર્વથા ભિન્ન સર્વથા શુદ્ધ થયા નથી, મારું થયું નથી, શુદ્ધ થયા નથી. હવે એના પોતાની બધું પ્રશ્નો ઉઠાવવાની વાત છે. અહીં કોઈ પ્રશ્ન કરો કે સમ્યક ગુણ ક્ષાયક સમ્યક દ્રષ્ટિને સર્વથા થયો છે કે નથી થયો, તેનું સમાધાન કરો. અહીં કોઈ પ્રશ્ન કરો કે સમ્યક ગુણ ક્ષાયક સમ્યક દ્રષ્ટિને સર્વથા થયો છે કે નથી થયો, તેનું સમાધાન કરો. શું કહો? ઉત્સમને લીધું આવે પ્રથમ ઉત્તમ થાય બધાને અનાદિ મિથ્યા દ્રષ્ટિમાં સિદ્ધોપયોગના કાળમાં, પછી ક્ષાયિકમાં આવી જાય, કોઈ સૌક્ષમમાં આવે કોઈ ક્ષાયિકમાં આવે, પણ ક્ષાયિકમાં ચોથા ગુણસ્થાને આવી જાય કેવડી મુશ્કેલીની સમસ્યા હોય છે, તો એવું આપણે જ છીએ. હું ગમે છે સમવસરણ એવા પરિણામ આવ્યા છે. મારો મને બેનો એ છેદ કરે એના બદલે હું જ દેહ ત્યાગ કરું, એ રૌદ્ર ધ્યાન એટલું બધું લેખો મીઠા દ્રષ્ટિને થાય એટલું રૌદ્ર ધ્યાન, પણ દેહ સાથે એકત્વ લીધું ધ્યાન નથી રહ્યું, એટલે નર્કમાં એને કારણે નથી ગયા, એ તો મીઠા દ્રષ્ટિપણામાં દોષ કર્યો હતો એને કારણે ગયા. અને ત્યારે તો ત્રીજી નારકીનો આવ્યો બધું લાઈફ બાંધ્યું હતું, આયુષનો ઉદય થાય એ પહેલા આયુષમાં ફેરફાર થાય, આયુષ ઉદયમાન થઈ જાય પછી આયુષમાં ફેરફાર થતો, કોઈ પણ કરો ઉદયમાન થાય અથવા ઉડિયાવળીમાં આવી જાય, કેટલાક સમય પહેલા એ ઉડિયાવળીમાં આવે છે, તમે કરનારનું તો બહુ મને જ્ઞાન નથી, વાંચું પણ નથી, પણ અને ઉડી આવડે કેટલાક સમયને ઉડી આવડે છે, અસંખ્ય સમય અંતર્મૂર્ત ના હોવા જોઈએ અનુમાન થતું, ત્યારથી એમાં ફેરફાર ન થાય અને આ સ્થિતિમાં ફેરફાર ન થાય. હા, આવા કરણમાં પરિમાણ આવે આપણે એટલો અભ્યાસ નથી કરવાનો, જો એમ કહેશો, હજી પૂછે ને પોતે દલીલ કરો, જો એમ કહેશો કે સર્વથા થયો છે તો તેની સિદ્ધ કહો, કાયિક ગુણ સર્વથા સિદ્ધ થયો છે કે નહીં, હવે પોતે પોતે પછી પ્રશ્નને લંબાવે છે કે જો એ સર્વથા કાયિક ગુણ સિદ્ધ થયો છે તો તેને સિદ્ધ કહો, સાથી કે એક ગુણ સર્વથા વિમળ થતા સર્વગુણ શુદ્ધ થાય, આ પોતે દલીલ કરે છે. જો સાહિત સમય દર્શન શું હોય તો એને સુધી દશા થઈ જવી જોઈએ, એ ગુણ સર્વથા સુધી થાય તો બધા ગુણ સર્વથા સુધી થવા જોઈએ, તો કે એમ નથી. તમને ગુણ સર્વગુણોમાં ફેલાયો છે, તેથી સમ્ય જ્ઞાન સમ્ય દર્શન સર્વગુણો સમજ થયા, પણ સર્વથા સમ્ય જ્ઞાન નથી, એક જ સમ્ય જ્ઞાન છે. સમ્ય જ્ઞાન એટલે પૂર્ણ જ્ઞાન, અને સમ્યક એટલે સમ્યક મિથ્યાની શુદ્ધ, સમ્યક એટલે શુદ્ધ. જો સમ્યક ગુણ પૂર્ણ થયો, બધા ગુણ પૂરો શુદ્ધ થયો છે, તો એમ કે જ્ઞાન પણ પૂરું શુદ્ધ થવું જોઈએ, અને સમ્યક એટલે શુદ્ધ બને. અર્થ કરવામાં ફેર પડે તો બધું ગરબડ થાય છે. અપૂર્ણ શુદ્ધ છે જ્ઞાન, પૂરું પૂરું શુદ્ધ નથી. આવડી છે તો કહે છે કે સમ્યક ગુણ સર્વગુણમાં ફેલાયો છે, તેથી સમ્ય જ્ઞાન સમ્ય દર્શન સર્વગુણો સમ્યક થયા છે. બધામાં સમ્યક આવ્યું છે, પણ આંશિક છે, આંશિક આંશિક શુદ્ધ થયા છે. પણ સર્વથા સમ્ય જ્ઞાન નથી, એક બે સમ્ય જ્ઞાન થયા. સર્વથા સમ્ય જ્ઞાન હોય તો સર્વથા સમ્ય ગુણ શુદ્ધ હોય, તેથી સર્વથા કહેવાય નહીં, એક બે સમ્ય જ્ઞાન છે. સર્વથા સમ્ય જ્ઞાન હોય તો સર્વથા સમ્ય ગુણ શુદ્ધ હોય, તેથી સર્વથા કહેવાય નહીં. આજે પોતે ને પોતે પ્રશ્ન કરે છે. ભાઈ, જો કિંચિત સમ્ય ગુણ શુદ્ધ કહીએ તો સમ્યત્વ ગુણનું ઘાતક જે મિથ્યાત્વનંતાનું જે કર્મ હતું તે તો ન રહ્યું. એટલે શું કહી શકું કે સમ્યત્વ ગુણ એવો છે કે એ પ્રગટ થાય ત્યારે કિંચિત થતો નથી. એની ખાતરી શું કે સર્વઘાતી પ્રકૃતિ છે, દેશઘાતી પ્રકૃતિ નથી. એનાથી મિથ્યાત્વની અનંતાનું મુંજીનો ઘાત થાય છે સર્વથા. એનું મિથ્યાત્વ સર્વથા જાય, એનું અનંતાનું મુંજી સર્વથા જાય. સર્વઘાતી પ્રકૃતિ છે, દેશઘાતી પ્રકૃતિ વાળો ગુણ નથી, સર્વઘાતી પ્રકૃતિ વાળો ગુણ છે. સર્વને ઘાતે, એની જે વિરુદ્ધ પ્રકૃતિ છે એને પૂરેપૂરી ઘાતે ઘાતે. ગુણ પ્રગટ થવામાં દેશઘાતી અને સર્વઘાતી એવા બે ભેદ છે. પછી સમ્યક્વ ગુણ તો એવો છે કે એ સર્વઘાતી છે, એની પ્રકૃતિનો બરાબર પૂરેપૂરો ઘાત કરે. સુડતાલીસમાં બંધ અને નો થાય, સુડતાલીસમાં બંધ ન થાય. પણ ઘાતી એટલે એના એનો પ્રતિપક્ષ કર્મ, જ્ઞાનનો પ્રતિપક્ષ જ્ઞાનાવરણી છે. પુરુષાર્થનો પ્રતિપક્ષ અંતરાય છે, પણ અહીંયા સમ્યકનો પ્રતિપક્ષ મિથ્યાત્વની પ્રકૃતિ છે. પોતાની જે પ્રતિપક્ષની પ્રકૃતિ છે અને તે મિથ્યાત્વને સંપૂર્ણ જાતે તમને થાય તો મિથ્યાત્વ સંપૂર્ણ જાય. અને અધૂરો શુદ્ધ થયો છે એમ તો તમે કહી નહીં શકો. એમ તો દલીલ કરનાર કર્ણનો યોગના અભ્યાસી છે, જે તો એની દલીલ ચાલે છે, પ્રશ્ન ચાલે છે કે વળી જો કિંચિત સમ્યત્વ ગુણ શુદ્ધ કહીએ તો સમ્યત્વ ગુણનો ઘાતક જે મિથ્યાત્વ અને અનંતાનું બંધી કર્મ હતું તે તો રહ્યું નથી. જો ગુણનું આવરણ જાય તો તે ગુણ સર્વથા શુદ્ધ થાય, માટે સમ્યત્વ ગુણ કિંચિત શુદ્ધ પણ બનતો નથી. આ મારો પ્રશ્ન છે કે સમ્યત્વ પૂરેપૂરો શુદ્ધ થયો તો પછી બીજા ગુણો શા માટે પૂરેપૂરા શુદ્ધ ન થયા? પૂરા શુદ્ધ નથી થયા એ તો ખુલ્લી વાત છે કે શારીરિક સમ્યક દર્શન ચોથા ગુણ સ્થાને થાય છે, અને તે જીવના પરિણામમાં આવરણ અને મલિનતા જોવામાં આવે છે. વિશ્વ ધર્મ અધિકાર લેવો છે ને, સમ્યક દ્રષ્ટિને વિશ્વ ધર્મ છે. આમ કેમ થયું? આ ગુણ સર્વથા શુદ્ધ થાય તો બધા ગુણ સર્વથા શુદ્ધ થઈ જવા જોઈએ એમ એની માન્યતા છે. કૃષ્ણકારને વસ્તુતા એ સમ્યત્વમાં એ લાગુ પડતું નથી, સમ્યત્વમાં નથી લાગુ પડતું, અને ચારિત્રમાં લાગુ નથી પડતું. જયારે યથાથા ચારિત્ર બારમા ગુણ સ્થાનના પ્રારંભમાં પ્રગટ થાય છે ત્યારે કેવળ જ્ઞાન પ્રગટતું નથી. બારમા ગુણ સ્થાનનો વ્યય થાય અને તેરમા ગુણ સ્થાનનો ઉત્પાદ થાય ત્યારે કેવળ જ્ઞાન થયું છે. બારમા ગુણ સ્થાને યથાખ્યાત ચારિત્ર કે ચારિત્ર પરિપૂર્ણ થતો હોય અને જ્ઞાન આવૃત હોય. આવૃત એટલે અનંતમાં ભાગે, કેવળ જ્ઞાનના અનંતમાં ભાગે હોય. અતિશ્રી છે કેવળ જ્ઞાનના અનંતમાં ભાગે. ગંધર્વદેવ નું જ્ઞાન કેવડું અરવિંદ દેવ કરતા, તો ગંધર્વદેવ એવી રીતે અરવિંદ ભગવાન ની સ્તુતિ કરે છે કે હે પરમાત્મા આપનું જ્ઞાન અંતર મુખમાં લઈને સગત બિજાજી લખી વાળા અંતર હોય છે. મારું શું સુધી છે એટલે 14 પૂર્વ છે એ કેવળ જ્ઞાન ના અનંતમાં ભાગે છે. આમાં તો એવું માને છે ત્રિલોકસારમાં, ત્રિલોકસાર ભગવાનના કેવળ જ્ઞાન પાસે, કેવળ જ્ઞાન જે છે એમાં જે પદાર્થનું જ્ઞાન છે, લોકાલોકનું જ્ઞાન છે, અને વાણી છૂટે છે એ વાણીમાં અનંતમાં ભાગે આવે છે. પદાર્થના અનંત ધર્મો અવક્તવ્ય, પદાર્થના અનંત ધર્મો અવક્તવ્ય છે એટલે અનંતમય ભાગે વાણીમાં આવે છે. વાણીમાં આવે છે એનાથી અનંતમય ભાગે ચૌદપૂર્વમાં આવે છે. ગંધર્વદેવના જ્ઞાનમાં આવે છે ચૌદપૂર્વ, અને એમાંથી ઘણું વિચ્છેદજી અને કેટલાક શાસ્ત્રો રહ્યા છે. એ ચૌદપૂર્વમાંથી તો બહુ ભાગ અંશ વિચ્છેદ ગયા અને બહુ અલ્પ અંશ રહ્યો છે. તો પણ મોક્ષ માર્ગ ખુલ્લો રહી ગયો છે. આપણું સદનસીબ છે, સારું નસીબ છે, મોક્ષ માર્ગ રહી ગયો છે. અખંડ કોઈને પામવું હોય તો મોક્ષ માર્ગ. આગમ 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 ની ગુણ ઉઠી હતી ને, આગમનો આધાર લાવો, આગમનો આધાર લાવો. પછી પૂછ્યું વિજ્ઞાન આગમનો આધાર તમે માગો છો પણ આગમ કેટલા છે ને કેટલા ગયા બીજો વિદ્યમાન આગમ કેટલા ચૌદ પૂર્વમાંથી એક પૂર્વનો કોઈ અંશ બહુ ઓછો અંશ છે. એક પૂર્વમાંથી બહુ ઓછો અંશ છે. ચૌદ પૂર્વનો તો સવાલ નથી પણ એક પૂર્વનું કોઈ અહીંયા સાહિત્ય નથી, એનો પણ અલ્પ ભાગ છે. અને જેટલા શાસ્ત્રો અને સાહિત્ય છે એ બધાનો વાંચનાર એક પંડિત નથી. તમારા દિગંબર સંપ્રદાયના કે જેને બધા શાસ્ત્રો વાંચ્યા હોય એવો એક પંડિત લાવો અને પછી આધાર માગો. શું કહે હવે કે જેટલા આગમ છે એમાં કઈ આધાર નીકળે છે પણ એવો એક કેવું નથી. આગમનો આધાર કેવી રીતે સારી વાત છે. ના અહીંયા ખાઈ ગુણની વાત લઈને કરું છું. અહીંયા ખાઈ છે દર્શન દલીલ આપી છે. પ્રશ્ન કર્યો છે ને સાઈ સમય દર્શન ભક્તિની વાત કરી છે. શું કહેવું છે કાંઈ ન મળે ને. આટલો ઊંડો આપણો અભ્યાસ છે એ કોઈ લોકોને ગણતરી માને. પેલું અંડર એસ્ટિમેટમાં ચાલ્યું લીધું છે, ચાલ્યું આ તો સ્થાપનાનો વિષય છે, નિક્ષેપનો વિષય છે. નિક્ષેપ નય જ્ઞાનનો વિષય છે અને નય સમ્યક દ્રષ્ટિના અને સમ્યક જ્ઞાનના જ્ઞાન પ્રત્યે છે. એટલે જે સમ્યક જ્ઞાન હોય એને જે શુદ્ધ જ્ઞાન સમ્યક શુદ્ધ જ્ઞાન પ્રગટ હોય એના નયમાં આ વિષય નિક્ષેપ સંમત થયો હોય તો પછી બીજા શાસ્ત્ર આધાર શોધવા જવાની જરૂર નથી. એ જ શાસ્ત્ર છે, એમનું શ્રુત જ્ઞાન છે, એ જ શાસ્ત્ર છે. એ શ્રુતને જ શાસ્ત્ર કહેવામાં આવે છે, શાસ્ત્રને શ્રુત કહેવામાં આવે છે. આ શાસ્ત્ર તો દ્રવ સ્વરૂપ છે ને ઓલું ભાવ સ્વરૂપ છે, હિંમત ભાવ સ્વરૂપ ની વધારે છે, દ્રવ સ્વરૂપ ની નાની માન્ય નથી. મોટી વાત એ છે, નાની માન્ય નથી, એટલે શ્રુત જ્ઞાન માન્ય નથી. કેટલી જગ્યાએ એવું કહ્યું છે કે આ કહું છું કે શાસ્ત્ર માં નીકળશે ને ન નીકળે તો આ શાસ્ત્ર છે એમ માન ભરે એમ કહી દીધું. મુનિરાજો પણ એમ જ કહે છે ને, અમારા મુખારવિંદ માંથી પરમાગમ ઝરે છે, પરમાગમ નું અમૃત ઝરે છે. પોતે પોતે પદ્મ બ્રહ્મ લાગે શું કે છે પ્રશ્ન ફરીથી જેવો છે, એમ કે બહુ લાંબો લાંબો પ્રશ્ન છે. શું કહ્યું છે કે સમ્યક ગુણ છે, ટાઈમ થાય તો શું કરી મારા પાસે સમ્યક ગુણ ક્ષાયિક સમ્યક દ્રષ્ટિને સર્વથા થયો છે કે નથી થયો? અહીં કોઈ પ્રશ્ન કરે છે કે સમ્યક ગુણ ક્ષાયિક સમ્યક દ્રષ્ટિને સર્વથા થયો છે કે નથી થયો, એનું સમાધાન કહો. કે સમ્યક દ્રષ્ટિને સર્વથા એટલે સર્વથા શુદ્ધ, સર્વથા પ્રગટ થયો છે કે નથી થયો એમ કહો. પછી પોતે ને પોતે એવી પ્રશ્ન લંબાવે છે કે જો સર્વથા થયો છે તો બીજા બધા ગુણ પણ સર્વથા, એક ગુણ સર્વથા વિમલ, વિમલ એટલે શુદ્ધ થતા સર્વ બધા ગુણો પણ શુદ્ધ થવા જોઈએ. આમ પોતાની દલીલ છે એમ, વસ્તુ સ્થિતિ નથી કે પણ પોતે એવી દલીલ કરી અને એનું કારણ આપ્યું છે દલીલ પાછળ. આ માટે હું આવી દલીલ કરું છું કે એક ગુણ બધા આખા ગ્રહમાં વ્યાપે છે એટલે બધા ગુણોમાં વ્યાપે છે. ગુણ છે એ પૂરા દ્રવ્યમાં વ્યાપે છે, ગુણ પૂરા દ્રવ્યમાં વ્યાપે છે અને પર્યાયમાં પણ વ્યાપે છે, ગુણ પરિણમે છે, ગુણ પોતે પરિણમે છે. તો એક ગુણ શુદ્ધ થતા બધા ગુણો પણ પૂર્ણ શુદ્ધ પરિણમવા જોઈએ, કેમ કે વ્યાપી ગયો આખા દ્રવ્યમાં ગુણ. આવી દલીલ કરી છે. અહીંયા સૂક્ષ્મતા એટલી છે કે એક ગુણ પૂરા દ્રવ્યમાં વ્યાપતો હોવા છતાં અથવા અનંતે અનંત ગુણ પૂરા દ્રવ્યમાં વ્યાપક હોવા છતાં, વ્યાપેલા હોવા છતાં કોઈ ગુણ અન્ય ગુણ રૂપે ન થાય, કોઈ ગુણ અન્ય ગુણ રૂપે ન થાય. પણ એક દ્રવ્યમાં પૂરી વ્યાપકતા હોવાથી પ્રત્યેક ગુણની પોતાના દ્રવ્યમાં પૂરી વ્યાપકતા હોવાથી પ્રત્યેક ગુણને અનંત ગુણનું રૂપ હોય છે. એક ગુણને અનંત ગુણનું રૂપ હોય છે પણ એક ગુણ બીજા ગુણ રૂપ ક્યારે થાય? જેમ કે અહીંયા લઈએ કે શ્રદ્ધા છે એને માટે એમ ઉપર કહ્યું કે સ્વરૂપ શ્રદ્ધાનું મોક્ષનું કારણ છે અને અનંત ભવ ભ્રમણને તોડવાનું એ સમર્થ બળવાન છે, સમર્થ એટલે બળવાન છે. તો અનંત જન્મ મરણને તોડવા માટે પ્રથમ સમય દર્શન પ્રગટ થયું, પ્રથમ સમય માટે એને અનંત જન્મ મરણની શૃંખલાને તોડી. જો એમ છે તો એની શક્તિ એ છે ને, તો એનું જે સામર્થ્ય છે એ સામર્થ્ય છે એ સમ્યક દર્શનમાં વિર્ય ગુણનું રૂપ છે. સામર્થ્ય કીધું એટલે ક્યાં વિર્ય ગુણનું રૂપ આવ્યું? કેમ કે સામર્થ્ય એ સામર્થ્ય પોતાનું છે પણ એ સમ્યક દર્શનને પણ પોતાનું બળ છે એમ કહેવા જાવ તો એ વિર્ય ગુણનું રૂપ છે. પણ વિર્ય ગુણ એમાં નથી આવતો, વિર્ય ગુણ રૂપે રહે છે, શ્રદ્ધા ગુણ શ્રદ્ધા ગુણ રૂપે રહે છે. આવી દ્રવ્યાનંદ યોગના વિષયની સૂક્ષ્મતા છે. એટલે સર્વગુણ વિમળ થતા સર્વગુણ શુદ્ધ થાય, એવું બનતું નથી. એક ગુણ વિમલ થતા સર્વ પૂરેપૂરો શુદ્ધ થતા સર્વગુણ શુદ્ધ થાય એમ બનતું નથી. કેમ કે એક ગુણ બીજા ગુણમાં નથી ચાલ્યો જતો, બીજા ગુણરૂપ નથી થઈ જતો, પણ નિમિત્ત પડે છે બીજા બધા ગુણોને આંશિક શુદ્ધતા થવામાં. સમ્યક તો થાય અને કોઈ પણ ગુણ સંપૂર્ણ અશુદ્ધ રહે એવું ન બને. આંશિક શુદ્ધતા તો બધા ગુણની પ્રગટ થાય થાય ને થાય. આ વસ્તુ વિજ્ઞાન છે, આ તો વસ્તુનું આ વિજ્ઞાન છે, વસ્તુનું આ સ્વરૂપ છે. અહેતુકપણે એમ છે, આમ કેમ થાય છે ને આમ કેમ થતું નથી એ કર્તસ્થાને છે. આ વસ્તુ વિજ્ઞાન છે. સ્વીકારે એ ગુણ ને ન સ્વીકારે આખા દ્રવ્ય ને સ્વીકારતા. ગુણ સ્વતંત્ર છે એ રીતે. સમ્યક ગુણ સર્વગુણોમાં ફેલાયો છે એ પોતે આ તો દલીલ કરે છે. સર્વગુણોમાં ફેલાયો છે નથી, દ્રવ્યમાં ફેલાયો છે, ગુણોમાં ફેલાયો નથી. તેથી સમ્યક જ્ઞાન, સમ્યક દર્શન, સર્વગુણો સમ્યક થયા. દ્રવ્યમાં ફેલાયો છે એટલે બધા સમ્યક થયા, પણ સર્વથા એટલે પૂરેપૂરા સમ્યક નથી. શુદ્ધ થયા છે પણ પૂરેપૂરા શુદ્ધ નથી. અહીં સમ્યક એટલે શુદ્ધ લેવા છે. એક દેશ સમ્યક જ્ઞાન છે એટલે એક દેશ શુદ્ધ જ્ઞાન છે. સર્વથા સમ્ય જ્ઞાન હોય તો સર્વથા સમ્ય ગુણ શુદ્ધ હોય, સર્વથા સમ્ય જ્ઞાન હોય તો સર્વથા સમ્ય ગુણ શુદ્ધ હોય. તેથી તેને સર્વથા કહેવાય નહીં. શું દલીલ કરે છે કે સર્વથા સમ્ય જ્ઞાન હોય એટલે પૂર્ણ સમ્ય જ્ઞાન હોય તો અમે આ સમ્ય દર્શનને શુદ્ધ કહીએ, પૂરેપૂરો શુદ્ધ કહીએ. પણ પૂરેપૂરો શુદ્ધ તો સમ્યક પણ પૂરું શુદ્ધ નહીં કહેવાય. કેમ કે જ્ઞાન શુદ્ધ છે તો આ ગુણ પણ પૂરો શુદ્ધ નહીં થયો હોય એમ લાગે છે. વળી પાછો પોતે ને પોતે એની સામે દલીલ આપે છે કે સમ્યક ગુણોને જો કિંચિત શુદ્ધ કહીએ તો પછી એના ગુણની જે ઘાતક મિથ્યાત્મની જે સર્વઘાતી પ્રકૃતિ છે એને સર્વથા ઘાતી છે. મિથ્યાત્મનો ઉદય હોય નહીં, અહંતાનો મુનિનો ઉદય હોય નહીં. શુદ્ધ તો માનવું જ પડશે, પૂરેપૂરો શુદ્ધ જ છે સમ્યક ગુણ. એટલે મિથ્યાત્મ અને અહંતાનો મુનિ કર્મ હતું તે તો ન રહ્યું. અને જે ગુણનું આવરણ જાય તે ગુણ સર્વથા શુદ્ધ થાય. અને એનું આવરણ કયું છે એટલે સર્વથા શુદ્ધ થયો છે. અનંતાનું મંદિર કયું હશે એટલે સર્વથા શુદ્ધ થયો છે. માટે તે ચિંતિત શુદ્ધ હોય એમ પણ બનતું નથી. હવે રસ્તો શું છે એમ કે છે એ પૂરો શુદ્ધ હોય એમ તો લાગે છે, અને પૂરો શુદ્ધ હોય તો બીજા બધા પૂરા શુદ્ધ થવા જોઈએ એમ થતું નથી. માટે અધૂરો શુદ્ધ હોય એમ લાગે છે, પણ અધૂરો શુદ્ધ હોય તો આમ બને નહીં. સમાધાન શું છે આવો પ્રશ્ન કર્યો છે. તો કેવી રીતે છે તેનું સમાધાન કરવામાં આવે છે. આનું સમાધાન કરવું છે. બહુ મુદ્દાનો પ્રશ્ન કર્યો છે. મિશ્ર ધર્મ અધિકારમાં સમ્યક દર્શનને પકડીને પ્રશ્ન ઉઠાવ્યો કે મિશ્રતા કેમ રહી છે, સાધક જીવની મિશ્રતા શા માટે, એના પરિણામમાં દોષ શા માટે. પ્રધાન પૂરેપૂરું છે તેની ચીજ સમાન ચીજ આત્માથી આવું પૂરું શ્રદ્ધાન છે, અધૂરું શ્રદ્ધાન નથી. પછી ચારિત્રમાં એ દોષ સુકરવા કરે છે આ પ્રશ્ન છે. એને મિશ્ર સુકરવા, મિશ્ર પરિણામ સુકરવા, એના મિશ્ર ધર્મવાળા પરિણામ એને ન હોવા જોઈએ એમ દલીલ કહેનારને આ કહેવું છે. ઠીક ને જ્ઞાનભાઈ, ન હોવા જોઈએ ને પણ એ પરિસ્થિતિ છે, અનિવાર્ય દુર્નિવાર છે. ત્યાં કર્મની ગાંઠ ત્યાં દુર્નિવાર છે. કહે છે કે તે આવરણ તો ગયું છતાં પણ સર્વગુણો સર્વથા સમ્યક થયા નથી. સમ્યક એટલે અહીંયા શુદ્ધ લેવું. સર્વગુણો સર્વથા શુદ્ધ થયા નથી. તે આવરણ કયું છે તે એટલે કયું? મિથ્યાત્મનું અને અનંતાનું મંદિરનું આવરણ ગયું છે. શ્રદ્ધાની વિરુદ્ધ પ્રકૃતિ છે એ તો ગઈ છે, પણ સર્વગુણો સર્વથા શુદ્ધ થયા નથી. આવરણ જેવાથી સર્વગુણો સર્વથા સમ્યક ન થયા, આવરણ જેવાથી સર્વગુણો સર્વથા સમ્યક ન થયા, તેથી પરમ સમ્યક નથી. આવરણ ગયું એટલે કયું હોય? આવરણ મિથ્યાત્મનો અને અનંતાનંદ જીવનું આવરણ જવા છતાં સર્વગુણો પૂર્ણ સિદ્ધ થયા નથી, તેથી એને અહીંયા પરમ સમ્યક કહેતા નથી. બીજા ગુણની અપેક્ષા એવો તો પૂરેપૂરો શુદ્ધ થયો, બીજા ગુણ શુદ્ધ થયા નથી તો એ જયારે બધા ગુણ પૂરા શુદ્ધ થશે ત્યારે એમ કહેશે કે અહીંયા પરમ સમ્યક થયું, પરમ અવગાઢ સમ્યક થયું એમ કહેશે. એવું નામ આપવામાં આવે છે, તેથી તેને પરમ સમ્યક એવું નામ ન હોય. સર્વગુણો સાક્ષાત સર્વથા શુદ્ધ સમ્યક થાય ત્યારે પરમ સમ્યક એવું નામ હોય, ત્યાં સુધી હોય નહીં. પરમ સમ્યક એવું નામ ત્યારે આપવામાં આવે છે સિદ્ધ દશામાં. વિવિક્ષા પ્રમાણથી કથન પ્રમાણ છે, જે કહેવા ધારે છે તે પ્રમાણ લઈને કથનની પ્રમાણિકતા સમજવી એમ કહે છે. જે કહેવા ધારે છે એથી ઓછું પણ ન લેવું ને અધિક પણ ન લેવું, જેટલું જ્યાં જે કહેવા ધારે છે તે પ્રમાણે તે કથનની પ્રમાણિકતા સમજવી એટલે એને માન્ય કરવામાં, તે પ્રમાણમાં માન્ય કરવું, તે પ્રમાણે સમજીને માન્ય કરવું, ઓછું અધૂરું લેવું નહીં એમ કહે. વિવિક્ષા પ્રમાણથી કથન પ્રમાણ છે, તે દર્શન પ્રત્યેની ભૌગોલિક સ્થિતિ જ્યારે નાશ થઈ ત્યારે જ આ જીવનો જે સમ્યત્વ ગુણ મિથ્યાત્વરૂપ પરિણમ્યો હતો તે સમ્યત્વ ગુણ સંપૂર્ણ સ્વભાવરૂપ પરિણમ્યો, સ્વભાવરૂપ થઈને પરિણમ્યો અને પ્રગટ થયો. જ્યાં સુધી સમ્યત્વ ગુણ એટલે શ્રદ્ધાને લાગે વળગે છે ત્યાં સુધી દર્શન પ્રત્યેની ભૌગોલિક સ્થિતિ જ્યારે નાશ થઈ એટલે આ મિથ્યાત્વ કર્મનો નાશ થયો, મિથ્યા દર્શનનો, એ મિથ્યા દર્શનની ભૌગોલિક સ્થિતિ છે. ભાવ મિથ્યા દર્શન એ જીવની સ્થિતિ છે અને પ્રકૃતિમાં જે મિથ્યા દર્શન તે ભૌગોલિક સ્થિતિ છે, તે ઉદય આવીને તે નાશ થયો, ઉદયમાં આવ્યા પહેલા એનો નાશ કરે છે, પહેલા ઉપક્ષમ કરે છે, તેથી એનો ઉપક્ષમ કરે છે, પહેલા ઉપક્ષમાભિને ક્ષય કરે છે, એને ઉદયમાં આવવા દેતા નથી, એની એના નાશ થવાની પ્રક્રિયા એવી રીતે છે. તો મિથ્યાત્વની કર્મોની પ્રકૃતિ ઉદયમાં આવે જ નહીં, એને સમ્યત્વ થાય એને મિથ્યાત્વ કર્મની પ્રકૃતિ ઉદયમાં આવે નહીં, એ પહેલાં દબાઈ જાય, ઉક્ષમ થઈ જાય, પછી ક્ષય થાય ત્યારે એનો ઉદયાભાવી ક્ષય થઈ જાય, ઉદયનો અભાવ થઈને ક્ષય થઈ જાય, એમને મતે તો ઉદયમાં આવી શકે નહીં. સૂક્ષ્મવાળાને પણ મિથ્યાત્વ કર્મની પ્રકૃતિ ઉદયમાં નથી આવતી, મિથ્યાત્વની કર્મની પ્રકૃતિ તો મિથ્યા દ્રષ્ટિને જ ઉદયમાં હોય અને એને નિયમથી ભાવ મિથ્યા દર્શન હોય હોય ને હોય એમ લેવું. પ્રયોજન ભૂત એટલું કર્ણાનું યોગનું થોડીક સમજ કરવી જોઈએ, ભલે બહુ ઊંડા ન ઉતરવાનું થાય કેમ કે વિષય બહુ બળો છે, પણ જેટલો અજ્ઞાનને મિથ્યાત્વને પુરુષાર્થને ચાર જે મુખ્ય ગુણ છે, મૌની કર્મ છે, પછી અંતરાય કર્મ છે, નાનાવરણી છે, કૃષ્ણાવરણી છે, એના મુખ્ય મુખ્ય જે ઉદય ઉપક્ષમ છે ઉપક્ષમ ક્ષય એ બધા સામાન્ય પ્રયોજનભૂત છે એટલા સમજી લેવા જોઈએ, કેમ કે એને અને અધ્યાત્મના પ્રકરણને શાસ્ત્રની અંદર સમજાવવાની અંદર એ વિષય સાથે સાથે આ મૂકે. અધ્યાત્મ શાસ્ત્રમાં પણ કર્ણાનું યોગનો એટલો વિષય સાથે લે છે, સમજાવવું સહેલું પડે તેથી. એકલી ભાવની વાત કહીએ તો ઘણાને ન સમજાય, એટલે કર્મની વાત સાથે લે છે, દ્રવ કર્મ. તે દર્શન પ્રત્યેની ભૌગોલિક સ્થિતિ જ્યારે નાશ થઈ ત્યારે જ આ જીવનો જે સમ્યત્વ ગુણ મિથ્યાત્વરૂપ પરિણમ્યો હતો ભાવમાં, તે સમ્યત્વ ગુણ સંપૂર્ણ સ્વભાવરૂપ થઈને પરિણમ્યો અથવા પ્રગટ થયો, પરિણમ્યો અથવા પ્રગટ થઈ ગયો, એમાં સંપૂર્ણ થઈ ગયો લીધું, જોયું અધૂરો થયો એમ નથી લીધું, સમ્યત્વ ગુણ તો સંપૂર્ણ પ્રગટ થઈ ગયો, કેમ કે સામે ભૌગોલિક સ્થિતિ નાશ પામી છે, સર્વઘાતી પ્રકૃતિ છે એ તો, કાં તો એ સર્વથા ઘાત કરે સંયોગનો, કોઈને ઓછું સંયોગ હોય, દેશઘાતી હોય તો શું થાય કે કોઈને ઓછું મિથ્યાત હોય, કોઈને વધુ મિથ્યાત હોય, એટલે થોડા અંશે સમ્ય કોઈને થોડા અંશે મિથ્યાત હોય, એવી દેશઘાતી પ્રકૃતિ જ નથી મિથ્યાત્વની. મિથ્યાત્વની પ્રકૃતિ સર્વઘાતી છે, એ સમ્યત્વના ગુણને પૂરેપૂરો ઘાતે છે, એટલે એ પૂરેપૂરું મિથ્યાત્વ હોય છે. જ્યાં મિથ્યાત્વ ત્યાં પૂરેપૂરું મિથ્યાત્વ, જ્યાં સમ્યત્વ ત્યાં પૂરેપૂરું સમ્યત્વ. નાશ થાય તો એ પ્રકૃતિનો સર્વથા નાશ થાય, અંશે નાશ ન થાય. અહીંયા ગુણમાં પણ અંશે પ્રગટ ન થાય, પૂરેપૂરું પ્રગટ થાય, કે આ પૂરેપૂરું ઊંધું ચાલે. એ ગુણ એવો છે, જબરજસ્ત ગુણ છે, આ મૂળ ગુણ છે, દર્શન મૂલો ધમો, કે ઊંધો પડ્યો છે એને સવળો કરવો કઠણ છે, અને સવળો થયો તો એ સિદ્ધ દશામાં સિદ્ધ એને લીધે ટક્યા છે, એટલી તાકાત છે, એટલું વીરી છે એનું પોતાનું, સમય ગુણનું એટલું વીરી છે. સિદ્ધ દશામાં આનંદ કાળ સુધી સિદ્ધાલયમાં એને લઈને ટકેલા છે. આમ શુદ્ધ શ્રદ્ધાન થઈ ગયું, સંપૂર્ણ શુદ્ધ શ્રદ્ધાન થયું. ઉપશમ ની અંદર શું છે કે મલિનતા દબાયેલી છે, એટલે ઉદયમાન નથી. એ જેવું ક્ષાયિક નિર્મળ હોય છે એવું જ ઉપશમ નિર્મળ હોય છે. અહીંયા તો ક્ષાયિક સંગતની વાત, ક્ષાયિક દલીલ ક્ષાયિકની કરી છે, અહીંયા ક્ષાયિકની વાત ચાલે છે. અહીં કોઈ પ્રશ્ન કરે કે સમ્યક ગુણ ક્ષાયિક સમ્યક દ્રષ્ટિને સર્વથા થયો છે કે નથી થયો, એનો ઉત્તર ચાલે છે. કે એને સર્વથા નાશ પામ્યું છે પ્રકૃતિ. પેલી શું છે કે સૂક્ષ્મ સમ્યક દ્રષ્ટિને સમ્યત્વ મોહનીનો ઉદય છે, મિથ્યાત્વ મોહનીનો તો એને ઉદય હોતો નથી, એને સમ્યત્વ મોહનીનો ઉદય હોય છે. એને સમ્યત્વ મોહનીનો ઉદય છે, એ સમ્યત્વનો ઘાતક નથી. શું સમ્યત્વ મોહની સમ્યત્વને ઘાતતી નથી, એટલે એ ભલે ઉદયમાં હોય પણ એ નલ એન્ડ વાઇટ જેવું છે, એની કોઈ અસર આવતી નથી. પણ જે શ્રદ્ધાની મલિનતા લીધી છે એ કેવડી ગમી લીધી છે ભાવની અંદર, એટલે શુદ્ધ શ્રદ્ધાંતમાં બુદ્ધિપૂર્વક ક્ષયોક્ષમ સમ્યક દ્રષ્ટિને તો એમ લાગે છે કે જેવું સિદ્ધ પરમાત્માનું ક્ષાયક શ્રદ્ધાંત છે એવું જ મારું શ્રદ્ધાંત છે. મારા શ્રદ્ધાંતમાં ને એમના શ્રદ્ધાંતમાં કિંચિત માત્ર ફેર નથી, પણ ક્ષયોક્ષમ વાળો પડે ખરો, ક્ષાયક વાળો પડે નહીં. એ અનંતાનુબંધી નો ઉદય નો હોય, મિથ્યાત્વ નો ઉદય નો હોય, ઉદય સર્વઘાતી છે ને. પણ અહિયાં તો ક્ષાયિક સમ્યક દ્રષ્ટિની વાત ચાલે છે, તો એને સંપૂર્ણ સ્વભાવરૂપ થઈને પરિણમો છે અને પ્રગટ થયો છે. ચેતન અચેતનની જુદી પ્રતીતિથી તે સમ્યત્વ ગુણ નિજ જાતિ સ્વરૂપ થઈને પરિણમો, તેનું લક્ષણ જ્ઞાન ગુણ અનશક્તિ દ્વારા વિકારરૂપ થયો હતો તે ગુણની અનશક્તિમાંથી કેટલીક શક્તિ પ્રગટ થઈ, આ એનું લક્ષણ લીધું. શું કીધું, જ્યાં સમ્યત્વ સંપૂર્ણ શુદ્ધ થઈને નિજ જાતિ રૂપે પ્રગટ્યું ત્યાં જ્ઞાનમાં પણ શુદ્ધતા પ્રગટ થઈ, આંશિક શુદ્ધતા પ્રગટ થઈ, એ એનું લક્ષણ લીધું. સમ્યત્વ શુદ્ધ થયું છે એનું લક્ષણ જ્ઞાન સમ્યક થયું છે તે એમ લીધું છે. સમ્યત્વને અને બીજા ગુણોની શુદ્ધ આંશિક શુદ્ધતાને અવિનાભાવી સંબંધ છે, એટલે જ્ઞાન પણ ત્યાં આંશિક શુદ્ધ થાય, ચારિત્ર પણ આંશિક શુદ્ધ થાય, પુરુષાર્થ પણ આંશિક શુદ્ધ થાય, સુખ અને આનંદ પણ આંશિક શુદ્ધ થઈને પરિણમે એમ કહેવાય.
જય હો 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 જય